તારીખ 24/4/1994 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 275 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 209
શ્રીના વચનામૃત વચનામૃત 275મું પાનું 148 સહાનુભૂતિના વિષયમાં સ્પષ્ટીકરણ છે. સહાનુભૂતિ થતા જીવને કેવો સાક્ષાત્કાર થાય? સહાનુભૂતિ એટલે આત્માનો અનુભવ, નિર્વિકલ્પ આત્માનુભવ શુદ્ધ ઉપયોગમાં થાય એને અનુભવની ક્રિયા કહેવામાં આવે છે. અનુભૂતિ એટલે અનુભવની ક્રિયા, સ્વ અનુભૂતિ એટલે પોતાના અનુભવની ક્રિયા. સ્વાનુભૂતિ થતા જીવને કેવો સાક્ષાત્કાર થાય એવો પ્રશ્ન ઉઠાવીને ઉત્તરરૂપ વાત કરે છે કે સ્વાનુભૂતિ થતા અનાકુળ આહ્લાદમય એક આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાન ઘન પરમ પદાર્થ પરમાત્મા અનુભવમાં આવે છે. 144મી ગાથામાં આ શબ્દ વાપર્યો છે કે આખાય વિશ્વની ઉપર તરતો, એ શબ્દ 144ની ટીકામાં વાપર્યો છે. ત્યાં પણ પક્ષાંતિક્રાંત થઈને સ્વાનુભૂતિ થાય છે એ વાત ચાલી છે. અનાકુળ આહ્લાદમય એટલે આનંદનો અનુભવ, આનંદ છે આહ્લાદમય છે. જગતના પદાર્થો સંબંધીનો આનંદ આકુળતામય છે, આ આનંદ નિરાકુળ છે, આકુળતા રહી છે એવો આહ્લાદમય છે અનુભવનો વિષય. શબ્દ દ્વારા તો સર્વથા વચન ગોચર નથી, માત્ર કથનચિત વચન ગોચર છે. એક આખાય વિશ્વની ઉપર તરતો, એક એટલે અખંડ અભેદ, એને જેમાં બેપણાનો ભેદનો વિકલ્પ નથી, અથવા અપેક્ષિત ભેદો છે એનો અહીંયા કોઈ વિચાર વિકલ્પ નથી. અનુભવમાં તો એક અખંડ અભેદનો જ અનુભવ છે. આખાય વિશ્વની ઉપર તરતો એટલે આખા વિશ્વથી જુદો પડી જતો એમ લેવું છે. એક બાજુ આખું વિશ્વ રહી ગયું, એક બાજુ સ્વાનુભવ જેને થયો છે એ આત્મા જુદો રહી ગયો એમ કહેવું છે. જગત સાથે કોઈ પણ જાતનો સંબંધ રહ્યો નહીં, દ્રવ્ય તો સંબંધ અમસ્થો પણ નથી, પણ અહીંયા ભાવથી પણ સંબંધ ના રહ્યો. હું આ જગતનો એક પદાર્થ છું, જગતની વચ્ચે રહું છું એવું કાંઈ ત્યાં નથી, છૂટો પડી ગયો. છૂટો પડી ગયો એને એમ કહ્યું કે આખાય વિશ્વથી છૂટો પડી ગયો એટલે ઉપર તરતો, જેમ પાણીમાં તેલ ઉપર તરે છે એટલે છૂટું રહે છે. પાણી સાથે પ્રવાહી હોવા છતાં તેલ ભળતું નથી એટલે ઉપર તરે છે, અને હળવો છે શું એટલે ઉપર તરે છે. જેમ તેલ હળવું છે એટલે ઉપર તરે છે, એવી રીતે આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાન ઘન પરમ પદાર્થ. વિજ્ઞાન ઘન એટલે જ્ઞાનનો, એકલા જ્ઞાનનો ઘનિષ્ઠ પદાર્થ. પરમ પદાર્થ એટલે પરમ ઉપાદેય પદાર્થ, અનંત અનંત જ્ઞાનનો નિવિડ, નિવિડ છે એટલે ઘન છે, ઘનિષ્ઠ ઘણું જ્ઞાન ભર્યું છે. પદાર્થનું ક્ષેત્ર નાનું છે અને જ્ઞાન અંદર ઘણું ભર્યું છે, પ્રદેશે પ્રદેશે અનંત જ્ઞાન ભર્યું છે. આમ તો એવો પરમ પદાર્થ, પરમોત્કૃષ્ટ પદાર્થ, પરમ પદાર્થ એટલે પરમ ઉત્કૃષ્ટ પદાર્થ, એવો જે પરમાત્મા, આત્માનું પરમ સ્વરૂપ પરમાત્મા પણ અનુભવમાં આવે છે. જેને અનુભવ થાય છે એને હું પરમાત્મા છું એવો અનુભવ થાય છે. બારમાં ભલે એનો દેખાવ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિનો હોય, ત્રણ ઇંચ પણ હોય શકે, સંગની પંચેન્દ્ર, તો પણ એ પોતાના પરમાત્મ સ્વરૂપનો પરમાત્મ સ્વરૂપે અનુભવ કરે છે. પરમાત્મ સ્વરૂપનો અન્યથા અનુભવ તેને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે, અથવા એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. પરમાત્મ સ્વરૂપનો પરમાત્મ પણ અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો એટલે શ્રદ્ધા તો નથી. જો અનુભવ વિના શ્રદ્ધા નથી એમ કહે છે, જ્ઞાન વિના શ્રદ્ધા નથી. જ્ઞાન વિના શ્રદ્ધા હોય કેવી રીતે ને કોની હોય, આ સવાલ છે. જેને જાણતો જ ન હોય એની શ્રદ્ધા હોવાનો શું સવાલ ઊભો થાય છે? આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો જ નથી. દેખાતો નથી એટલે અહીંયા દેખવું એ વાત નથી લેવી, અહીંયા દેખાતો નથી એટલે શ્રદ્ધા તો નથી. તેથી સ્વાનુભૂતિ વિના સમ્યક દર્શનની એટલે ધર્મને શરૂઆત જ થતી નથી. એ ગણા પછી કલ્પનાએ ચડે છે, કેવી રીતે ચડે છે? સ્વવિકલ્પ સમ્યક દર્શન અમને થયું છે. કેવું? કેમ કે અમારું જ્ઞાન હવે સમ્યકપણે જોવે છે. આ નિર્મલચંદજી લેતા હતા, લાકડીને લાકડી જોવે છે, ટોપીને ટોપી જોવે છે, વૃક્ષને વૃક્ષ જોવે છે, મનુષ્યને મનુષ્ય, પરમાણુને પરમાણુ જોવે છે, જળને જળ જોવે છે, અને ચૈતન્યને. જ્ઞાન સમ્યક થઈ ગયું. જ્ઞાન સમ્યક જ્ઞાનનો સ્વભાવ શું? તો કે જેમ છે તેમ જાણવું. અમારું જ્ઞાન જેમ છે તેમ જાણે છે. તો બહુ ભાર્યો નિર્વિકલ્પ સાનુભવ થયો. તો કે ભલે નિર્વિકલ્પ સાનુભવ ન થયો, સવિકલ્પ સમ્યક તો થયું છે. સમ્યક તો થયું છે, એક છે સવિકલ્પ સમ્યક તો થયું છે. ઠીક, શું કહે છે? તેથી સ્વાનુભૂતિ વિના, નિર્વિકલ્પ સ્વાનુભૂતિ વિના સમ્યક દર્શનની, સમ્યક દર્શનને કહો કે ધર્મને કહો, શરૂઆત થતી નથી. સ્વાનુ નિર્વિકલ્પ સમ્યક દર્શન અને સ્વાનુભવ વિના કોઈ પણ ધર્મની પ્રવૃત્તિ કરી હોય, મનથી, વચનથી કે કાયાથી, તો એને ધર્મની શરૂઆત પણ થઈ નથી. ધર્મ થયો નથી એમ ન કીધું, ધર્મની શરૂઆત પણ નથી થઈ. સ્વાનુભૂતિથી ધર્મ પ્રગટ્યો અને ત્યારથી શરૂઆત થઈ. પછી જેટલો અનુભવ જ્ઞાન વિધુ આત્માનો, એટલો ધર્મ વિધો, અથવા જેટલું સ્વરૂપ વેદન છે, સ્વરૂપ અનુભવન છે, એટલો ધર્મ છે સાધક દશામાં એમ લેવું. શું બાકીનું જે પરિણમન છે ધર્મરૂપ નથી, એનાથી તો અલ્પ કર્મ બંધ થાય છે, એ કઈ અબંધ પરિણામ નથી. એ તો બીજાની સાથે ઉદયની સાથે સંબંધ પરિણામ છે, અબંધ પરિણામ નથી. સંબંધ પરિણામ છે, બંધ સાથેના પરિણામ છે. અને આવી સ્વાનુભૂતિથી જન્મ મરણનો અંત આવે છે. એવી સ્વાનુભૂતિથી જન્મ મરણનો અંત આવે છે. આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું, એવી સ્વાનુભૂતિ થાય તે માટે એને શું કરવું, આ તો 144 ઉપરનો જ બોલ છે. ખરેખર તો 144 નો વિષય લીધો છે. સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાન સ્વભાવે આત્માનો ગમે તેમ કરીને પણ નિર્ણય કરવો, આ શરતી પર્યાય છે. સમ્યક દર્શન અને સ્વાનુભવની પર્યાય નિર્ણય વગર થાય નહીં. સ્વરૂપનો નિર્ણય થાય, જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય થાય, એને જ અનુભવ થાય. પેલા શું કરવું કે આવો આવો સ્વાનુભવ પ્રગટ થાય, ધર્મ શરૂ થાય અને જન્મ મરણના કારણનો નાશ થાય, યોગ્યતાનો નાશ થઈ જાય, એના માટે શું કરવું? એવી સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાન સ્વભાવે આત્માનો, એટલા આત્માનો ન લીધો, જ્ઞાન લક્ષણ થી લેવું છે ને. જ્ઞાન સ્વભાવ કયો એટલે એમાં આનંદ ગુણ આવી ગયા જ્ઞાન સાથેના. જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો, દ્રઢ નિર્ણય કરવો એટલે યથાર્થ નિર્ણય કરવો, ગમે તેમ કરીને એટલે કે જે રીતે નિર્ણય થાય તે રીતે નિર્ણય કરવો. ગમે તેમ એટલે આડો અવળો એમ ગમે તેમ નહીં. ગમે તેમ કરીમાં ધ્વનિ એ છે કે પૂરા ઉદ્યમથી. શું આપણે નથી કહેતા ગમે તેમ કરીને આ કામ તો થવું જ જોઈએ, એટલે કે એની પાછળ પૂરેપૂરી મહેનત કરીને આ કામ કરવું છે, એમ એનો અર્થ થાય છે. ગમે તેમ કરીને એટલે હાચું ખોટું કરીને એમ નહીં, પૂરી મહેનત કરીને, પૂરી કાળજી રાખીને, પૂરી સાવધાનીથી. શું દ્રઢ નિર્ણય કરવો, દ્રઢ નિર્ણય કરવો એમ કહો, યથાર્થ નિર્ણય કરવો એમ કહો. કેમ કે યથાર્થતામાં દ્રઢતા છે, જ્ઞાનની યથાર્થતામાં દ્રઢતા છે. પણ રાગની દ્રઢતામાં યથાર્થતા છે એમ નથી. શું નિત્ર કોઈ એમ કહે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એની અમને ઘણી દ્રઢતા છે, એ બાબતમાં એટલી દ્રઢતા છે કે અમને કોઈ બીજી રીતે સમજાવે તો અમે કોઈ રીતે અમારા નિર્ણયમાં ફરીએ કે બદલીએ એમ નથી. પછી બહુ જોરથી એમ કે ઉપરથી ઇન્દ્ર ઉતરે તો ન ફરીએ, ઉપરથી સિદ્ધ ભગવાન ઉતરે તો ન ફરીએ. લ્યો ઠીક ભાઈ, દ્રઢતા રાગની છે કે દ્રઢતા જ્ઞાનની છે, આટલો સવાલ છે. રાગની દ્રઢતાને આધાર પૂદગળ પરમાણુ છે, કેમ કે ઉદય આધીન પરિણામ છે. રાગ ઉદય ભાવ છે, જ્યારે જ્ઞાન તો સ્વભાવના અવલંબને પ્રગટે છે, માટે એ દ્રઢતા સાચી સમ્યક, બાકી દ્રઢતા સાચી ન ગણવી. દ્રઢ નિર્ણય કરવો, દ્રઢ નિર્ણયમાં એ વાત છે, નહીતર આ ભૂલ થાય છે. રાગમાં તીવ્રતા આવે એટલે માની લઈએ કે અમને તો બરાબર દ્રઢતા વર્તે છે અને અમારી દ્રઢતા અસાધારણ દ્રઢતા છે એમ, એ દ્રઢતા ટકી શકે નહીં. હા, આધાર કોનો અને બળ કોનું, કે રાગનું બળ રાગ કોના આધારે થયો, કે પૂગળ પ્રકૃતિના ઉદયના આધારે થયો. બસ બીજાનો આધાર લીધો એમાં દ્રઢતા હોય એ બરાબર નથી. જ્યારે જ્ઞાન તો સ્વભાવનો અંશ છે અને સ્વભાવ અનંત શક્તિમય છે, એટલે એમાં દ્રઢતા છે. જ્ઞાન સતતપણે એના સ્વભાવને ને એની અનંતતાને સૂચવે છે. સતતપણું છે એના, કેટલું છે અંદરમાં એ સૂચવે છે કે અનંતું છે, એમાંથી અનંતતાનો પત્તો લાગે છે. થઈને છૂટી જાય, થઈને છૂટી જાય. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સહાયભૂત તત્વ જ્ઞાનનો દ્રઢ કરવામાં સહાયભૂત તત્વજ્ઞાનનો એટલે કે તત્વજ્ઞાનનો અભ્યાસ લેવો છે. પછી અભ્યાસમાં શું શું આવે એ બે હાઇફનની વચ્ચેનો વિષય. તત્વજ્ઞાનનો અભ્યાસ એટલે શું? કે જ્ઞાન સ્વભાવી આત્માનો દ્રઢ નિર્ણય કરવામાં સહાયભૂત તત્વજ્ઞાનનો અભ્યાસ. તત્વજ્ઞાનનો અભ્યાસ એટલે કે દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સતપણું અને સ્વતંત્રતા, એક મુદ્દો. દ્રવ્યગુણ પર્યાય એ વસ્તુનું બંધારણ, ઉત્પાદવે ધ્રુવ એ પણ સત્તાનું વર્ણન કે કેવી સત્તા છે. નવ તત્વનું સાચું સ્વરૂપ હે ઉપાદેયમાં આવી ગયું. જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ, સ્વતંત્ર પદાર્થ હોવાથી, ભિન્ન પદાર્થ હોવાથી. પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ, પુણ્ય છે એ ધર્મ નથી ને ધર્મ છે તે પુણ્ય નથી. નિશ્ચય વ્યવહાર એટલે કે શુદ્ધ પરિણામ કેવા હોય અને ગુણસ્થાન અનુસાર શુદ્ધ પરિણામ હોય ત્યારે એનો વ્યવહાર કેવો હોય, રાગની મર્યાદા કેટલી, ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો અભ્યાસ કરવો. શું કીધું ફરીથી? જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં આટલા બધા પડખા લેવાય એટલે યથાર્થતા આવી જાય, ક્યાંય અયથાર્થતા ન રહે. આ આગમ પદ્ધતિ લીધી છે. અધ્યાત્મ પદ્ધતિમાં તો લક્ષણથી લક્ષણો નિર્ણય કરવો, લક્ષણ લક્ષણની ચર્ચા લીધી કે નહીં નિર્ણય કરવા માટે પરિશિષ્ટમાં. અને આ વ્યાખ્યાનમાં પણ 144ના વ્યાખ્યાનમાં પણ એ વાત એમણે લીધી છે ગુરુદેવશ્રીએ કે કેવી રીતે નિર્ણય કરવો, કે રાગનો અંશે અભાવ કરીને જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. એ પ્રવચન આપણે આમાં સ્થાપેલું છાપેલું છે, રાખીએ છીએ અહીંયા આપણે. હે નીચે છે તો ખરી, સોમો અંક છે ને. આત્મધર્મ વિશેષાંક તે નિશ્ચય એવો અપૂર્વ કરવો કે જે નિશ્ચયના ફળમાં આત્માનો અનુભવ થાય. કયા નિશ્ચયની વાત થાય છે? કે જેના ફળમાં આત્માનો અનુભવ થાય, આત્માના અનુભવના કારણરૂપ નિશ્ચય કરવો. અનુભવ થાય એટલું નહીં, કેવળ જ્ઞાન થાય. ઠીક, પછી જેને અનુભવ થાય એનું તો કેવળ જ્ઞાન થાય જ છે. કેવળ દર્શન થાય, અનંત ગુણો પ્રગટે. આગમ દ્વારા, સદગુરુ દ્વારા નિશ્ચય કરવો. લો, બે વાત લીધી. સદગુરુ જીવંત સજીવન મૂર્તિ દ્વારા નિર્ણય કરવો, તે નિર્ણયમાં રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે, એવો યથાર્થ નિર્ણય થાય છે તે રાગનો અંશે અભાવ થઈને નિર્ણય થાય છે. 221 પાનું છો. પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વ વિકલ્પો છૂટી જતા નથી, સવિકલ્પ દશામાં થાય છે એમ કેવું છે. અને સ્વરૂપમાં જામી જતો નથી, નિર્વિકલ્પ દશા થાય એવી રીતે. પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે. જો ઠીક જ્ઞાનની પર્યાયથી કરે છે એમ ન લીધું, હવે આત્માથી આત્માનો નિર્ણય કરે છે. આત્માનો નિર્ણય થયો શેનાથી થયો? કે આત્માથી થયો. જા ઠીક, બહુ સારો ધ્વનિ છે. આત્મનિર્ણયમાં સ્વરૂપ સાથે આત્મીયતા થાય છે. હું આવો છું એમ થાય છે, હું જ્ઞાન સ્વભાવી છું એમ થાય છે. શું આત્માથી આત્માનો નિર્ણય કરે છે, મન અને રાગની ગૌણતા કરે છે. ત્યાં રાગ ને મન છે ખરા, પણ ગૌણ થઈ જાય છે એમ કેવું છે. આત્માને અધિક કરે છે, એટલે કે આત્માને સ્વભાવને મુખ્ય કરે છે. જ્યાં હું પણ થાય ત્યાં મુખ્યતા થાય. શું મુખ્યતા ક્યાં થાય? હું પણ થાય, પોતા પણ થાય, ત્યાં જ મુખ્યતા થાય, બાકી મુખ્યતા ન થાય. મન અને રાગની ગૌણતા કરે છે, આત્માને અધિક કરે છે એટલે મુખ્ય કરે છે, અને રાગને ગૌણ કરે છે. એટલે કે અંશે રાગથી છૂટીને, એટલે કે અંશે રાગથી છૂટીને પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે. ફરીને પાછું એ લીધું, આત્માથી આત્માનો નિર્ણય કરે છે. અંશે રાગ થી છૂટીને એટલે રાગ નો અવલંબન અંશે છોડીને, તો જ ગૌણ થયું. સાચું, જો એના અવલંબનમાં વિકલ્પમાં ને વિકલ્પમાં જોર કર્યા કરે તો એને રાગને ગૌણ કર્યો નથી. આખડા જોર મારે છે ને વિકલ્પ થી, અમારે તો દ્રષ્ટિના વિષયનું જોર છે. શું ભાઈ, વિકલ્પનું જોર છે કે દ્રષ્ટિના વિષયનું જોર છે? નક્કી તો કર. કેવી રીતે નક્કી કરીશ? કે અવલંબન મૂક્યું અને સ્વભાવનું અવલંબન આવ્યું કોઈ અંશે તો એ મુખ્ય થયું. અવલંબન અનાદિથી રાગનું છે, જ્યાં સુધી મૂક્યું નથી ત્યાં સુધી રાગની મુખ્યતા વર્તે છે ને વર્તે છે. એ ભલે ગમે તેમ કહે, ગમે તેવા વિકલ્પ કરે, પણ હજી રાગની મુખ્યતામાં જ એ જીવ વર્તે છે એમ લઈ લેવું. શું કહ્યું ફરીથી? મન અને રાગની ગૌણતા કરે છે, આત્માને અધિક કરે છે અને રાગને ગૌણ કરે છે. એટલે કે અંશે રાગથી છૂટીને પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે. પણ જ્યારે સ્વરૂપમાં જામી જાય છે આ અનુભૂતિ વખતે, ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો છૂટી જાય છે, અબુદ્ધિપૂર્વક મનનું નિમિત્ત છૂટી જાય છે, બુદ્ધિપૂર્વકનું મનનું નિમિત્ત છૂટી જાય છે અને ચિદરૂપમાં ચિદાનંદમાં ઉપયોગ લીન થાય છે. એ વખતે સ્વાનુભૂતિ થઈ. આ ઉત્કૃષ્ટ પાત્રતા, જેને સ્વરૂપ નિશ્ચય થયો તે ઉત્કૃષ્ટ પાત્ર છે. ઉત્કૃષ્ટ પાત્રતામાં જ સ્વરૂપનો નિશ્ચય થાય, બીજાને ન થાય. કૃપાળુ દેવતા એમ કહે છે કે સત્પુરુષને ઓળખે એને જ સ્વરૂપની ઓળખાણ થાય. નિશ્ચય કયો, નિર્ણય કયો કે ઓળખાણ કયો, બીજાને ન થાય. એટલે એ પહેલું સંકેત કીધું, આ બીજું સંકેત કીધું, અને નિર્વિકલ્પ સાનુભૂતિ વખતે ત્રીજું સંકેત કીધું 751માં. એ સીધો રસ્તો લઈ લીધો છે સંકેતનો. હું બરાબર છે. 221માં છો? 221માં, 221માં. એક પેરેગ્રાફ બહુ સારો આવ્યો છે. અહીંયા આગમ વિવિક્ષાથી આગમના અભ્યાસ કરવામાં નિર્ણય કરવામાં આગમ અભ્યાસ કેવા પ્રકારનો હોય અથવા કયા કયા પડકાર પ્રયોજનભૂત છે અને ચોખ્ખા હોવા જોઈએ એ દ્રષ્ટિકોણથી વાત કરે છે. જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય દ્રઢ કરવામાં સાહિભૂત તત્વજ્ઞાનનો અભ્યાસ અર્થાત દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સત્પણું, સત્પણું એટલે હૈયાતી, શું છ દ્રવ્યોનું કોઈની મદદ વિના સ્વયં સિદ્ધ એટલે કોઈની મદદ વિના કોઈની સહાય વિના હોવાપણું અનાદિ અનંત છે અને એનું પરિણમન પણ અસ્તિત્વ સ્વતંત્ર હોવાથી એનું પરિણમન પણ સ્વતંત્ર છે, કોઈના આધીન કોઈનું પરિણમન નથી. આકાશ આધાર આપે છે કે નહીં, કે આકાશના આધારે કોઈ જીવ જીવતો નથી, એની જીવતો શક્તિથી જીવે છે. અથવા ધર્માસ્તી કાયના આધારે ચાલે છે કે નહીં? પોતાની ક્રિયાવતી શક્તિના આધારે ચાલે છે, ધર્માસ્તી કાયના આધારે નહીં એમ છે. અથવા ધર્માસ્તી કાયને આધીન એનું પરિણમન નથી, પોતાની શક્તિના આધીન પરિણમન છે એમ લેવું. શું દ્રવ્યોનું સ્વયં સિદ્ધ સત્પણું અને સ્વતંત્રતા એ જ્યાં સુધી પોતાના જ્ઞાનમાં એથી વિપર્યાસ હોય ત્યાં સુધી પણ સાચો નિર્ણય નથી. દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, દ્રવ્ય કેવું છે, સ્વરૂપ આત્મ સ્વરૂપ કેવું છે, એનામાં કયા કયા ગુણો છે અને એની વિકારી અવિકારી અવસ્થા છે એનું પણ યથાર્થ સમજણ હોવી જોઈએ. ઉત્પાદ વેધ હોવા તો સ્વરૂપ તત્વજ્ઞાનના અભ્યાસમાં આ બધું પ્રયોજનભૂત છે. ઉત્પાદ વેધ્રુવ એ અસ્તિત્વ સૂચક છે, કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ છે એ ઉત્પાદ વ્યય ધ્રુવ્યાત્મક છે. તો અવસ્થા અનિત્ય અને ધ્રુવ તે નિત્ય, નિત્ય અનિત્યાત્મક પદાર્થ છે. નવ તત્વનું સાચું સ્વરૂપ કહો કે યથાર્થ સ્વરૂપ કહો એ આપણે અત્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ વિશે છેલ્લા કેટલાક વખતથી ચાલે છે. નવ તત્વનો ચાલી ગયો હમણાં આપણે, જીવ તત્વ, અજીવ તત્વ અને બધા તત્વ લઈ લેવા. એમાં ઉપાદેય તત્વ કોણ છે, હે તત્વ કોણ છે, એ રીતે એનું સાચું સ્વરૂપ સમજવું. જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ, શું જીવની ક્રિયા ભિન્ન છે, શરીરની ક્રિયા ભિન્ન છે. એટલે કે શરીરની ક્રિયામાં જીવની ક્રિયાને ભેળવીને અને જીવની ક્રિયામાં શરીરની ક્રિયાને ભેળવીને, ભલે બંને પદાર્થો સાથે ક્રિયા કરતા હોય તો પણ, શું વિકલ્પ આવ્યો અને હું ચાલ્યો, ઠીક, ખાવાની ઈચ્છા થઈ અને મેં ખાધું, તો એમાં જીવની ક્રિયા કેટલી, કે એને જીવ ભાવ કર્યો એટલી. અજીવની શરીરની ક્રિયા જુદી છે, પરમાણુની ક્રિયા જુદી છે, ભિન્ન ભિન્ન. એ રીતે ભિન્ન ભિન્ન ક્રિયાઓ છે એને ભિન્ન ભિન્નપણે લક્ષ્યમાં રાખવી. પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ એ નવતત્વના સાચા જ્ઞાનમાં પુણ્ય પાપ આવી જાય છે, એટલે એમાં પુણ્ય છે તે સંવર નિર્જરા નથી, સંવર નિર્જરા છે તે પુણ્ય નથી. આ નવતત્વનું સાચું જ્ઞાન નથી એટલે સંપ્રદાયમાં આ બધી ગડબડ ગ્રહિત મિથ્યાતની થઈ ગઈ. શું કર્યું, ભાઈ આટલી ધર્મની ક્રિયા કરી માટે આપણને નિર્જરા થઈ, તપ કર્યું માટે નિર્જરા થઈ, અથવા આપણે સંવર પાડ્યા માટે સંવર થયો. એ કંઈક સંવર સંવર કે સંવર લ્યો ભાઈ, આપણે શું કરે છે, અમુક ટાઈમ સુધી એક જગ્યાએ આ સ્વતંબરમાં ચાલે છે, નામ એને સંવર આપે છે, ઉપાશ્રયમાં જાય અને એક જગ્યાએ બેસી રહીએ, બે ચાર છ કલાક બેસતા હશે. છ આઠ બાર કલાક ત્યાં ત્યાં રહીએ. શું કરો છો, કોઈ સંવર પાડ્યો છે અત્યારે. એ પુણ્યની ક્રિયા અને ધર્મની ક્રિયામાં કાંઈ ફરક નથી. કશાય મંદ હોય તો એ તો પુણ્યો ધર્મ બુદ્ધિથી પરિણામ બગડે. બાંધી રાખ્યું અથવા પરિણામમાં દમન કર્યું તો પણ ધર્મ માને છે, એ બધી વાત સમજણ વાળી નથી. પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય વળી વ્યવહાર, નિશ્ચયનું કારણ વ્યવહાર માને, વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એમ માને. નિશ્ચયનું સ્વરૂપ ન સમજે, વ્યવહારનું સ્વરૂપ ન સમજે, કારણ કાર્યનું સ્વરૂપ ન સમજે નિશ્ચય વ્યવહારની બાબતમાં. તો એ પણ ઇત્યાદિ અનેક વિષયોનો સાચું જ્ઞાન કરવું, સાચો બોધ લેવો એટલે સાચું જ્ઞાન કરવું, એ રીતે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વરૂપ નિર્ણય થવાની શક્યતા છે. પણ ક્યારે, કે અંશે રાગનો અભાવ કરીને. એ જે વાત લીધી છે અંતરંગ પરિણામોને લીધી છે, આ બાહ્ય પરિણામો લીધા છે. એટલે ગુરુદેવ શ્રી પોતાના પ્રવચનમાં અંતરંગ પરિણામો કેવા હોય અને નિર્ણય થતી વખતે બાહ્યમાં સુસંગત પરિણામો કેવા હોય, એ બધો વિસ્તાર કર્યો છે. આ પ્રવચન છે એ પૂજ્ય બેનશ્રીનું જીલેલું અને લખેલું છે 2000 સાલમાં. આત્મધર્મ શરૂ થયું ત્યારે આ પ્રવચન આવ્યું છે, 1998 થયું છે. 2000 તો મને તો પુસ્તક પ્રકાશિત થયું છે, 1998 પ્રવચનો થયા છે. 2000 તો પછી 2 વર્ષ પછી છપાણા છે, 2003 સાલમાં. તીર્થંકર ભગવંતોએ કહેલા આવા અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે શું, હવે કેન્દ્ર સ્થાન શું છે એ શું. તીર્થંકર ભગવંતોએ કહેલા આવા અનેક પ્રયોજનભૂત સત્ય છે એટલે સાચા પડખા છે વસ્તુ સ્વરૂપના, એના અભ્યાસની સાથે સાથે. હવે એ તો બધા વિકલ્પ વાળો વિષય થયો ને પાછું, ભિન્ન ભિન્ન પ્રકારનો વિષય થયો, એટલે સર્વ તત્વજ્ઞાનનો શિરમોર મુગટમણી શું. હું કેવા શબ્દો વાપરે છે, તત્વજ્ઞાનમાં સૌથી મુગટમણી શિરમોર તત્વ શું છે, કે જે શુદ્ધાત્મ શુદ્ધ દ્રવ્ય સામાન્ય, જે આત્મદ્રવ્યનો સામાન્ય શુદ્ધ તત્વ છે, તે તત્વજ્ઞાનનું એને સમજવું એ મૂળ વસ્તુ છે એમ કે છે. એને સમજ્યા વગરનું બધું કામો તો કે ઉત્પાદવી ધ્રુવમાં ધ્રુવ આવી જાય છે. શું દ્રવગુણ પર્યાયમાં એ દ્રવ સભામાં આવી જાય છે. શું આત્માથી આત્માનો નિર્ણય કરવો. એ અભ્યાસની સાથે સાથે સર્વ તત્વજ્ઞાનનો શિરમોર મુગટમણી જે શુદ્ધ દ્રવ સામાન્ય શુદ્ધ એટલે ભેળસેળ વગરનું એને શુદ્ધ કહેવામાં આવે છે. જેમાં રાગને ભેળવતો નથી પોતાનામાં દ્રવમાં એટલે પોતામાં અને પરમાણુને શરીરને પણ ભેળવતો નથી એવું જે દ્રવ અને એ પણ સામાન સામાન એટલે શું ઉત્પાદ વ્યય વિનાનું ત્રિકાળ એક રૂપ રહેતું ત્રિકાળી એને સામાન્ય કહેવામાં આવે છે. અર્થાત દ્રવ સામાન શુદ્ધ દ્રવ સામાન્ય એટલે શું કે પરંપરે પારિણામિક ભાવ એને જ શાસ્ત્ર ભાષામાં પરમ પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. એટલે કે જો કેટલા અર્થ કર્યા અર્થાત કર્યો હવે કે એટલે કે જ્ઞાયક સ્વભાવી શુદ્ધ આત્મદ્રવ સામાન્ય શું જ્ઞાન સ્વભાવ કહો કે જ્ઞાયક સ્વભાવી કહો શું જે સ્વાનુભૂતિનો આધાર છે જે સ્વાનુભવ થાય એમાં અવલંબન આવે છે કે આ હું આવું જે મૂળ સ્વરૂપ ત્રિકાળી દ્રવ સામાન્ય મૂળ સ્વરૂપ તે હું છું એમ અવલંબન આવે છે. અવલંબન કેવી રીતે આવે છે હુંપણાને લીધે અવલંબન આવે પોતાપણાને લીધે અવલંબન આવે છે. જે સ્વાનુભૂતિનો આધાર છે અવલંબનભૂત છે સમ્યક દર્શનનો આશ્રય છે શું જે શુદ્ધ શ્રદ્ધાન છે આત્માનું એ પણ પરમ પારિણામિક ભાવ દ્રવ્ય સામાન્ય શું શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય એ શ્રદ્ધાનો વિષય છે. હું એને શ્રદ્ધા શ્રદ્ધે છે પોતાના સ્વરૂપે શ્રદ્ધા એને શ્રદ્ધે છે. તે સમ્યક દર્શનનો આશ્રય છે અને મોક્ષ માર્ગનો આલંબન છે. ચતુર્થ ગુણ સ્થાનથી માંડીને મોક્ષ માર્ગના જેટલા પણ ગુણ સ્થાનો છે એ બધામાં આત્મદ્રવ્યનું આલંબન છે. ઉપરના ઉપરના ગુણ સ્થાને તીવ્ર આલંબન હોય છે નીચેના ગુણ સ્થાને ઉપર કરતા મંદ આલંબન હોય છે. પણ આલંબન હોય છે અને બીજાનું આલંબન હોતું નથી એ સાફ વાત છે. એ મોક્ષ માર્ગનું આલંબન છે. સર્વ શુદ્ધ ભાવોનો નાથ છે જો ઠીક રક્ષા કરે ને પોષણ કરે. નાથ કોને કહે છે કે જે રક્ષા કરે અને પોષણ આપે. સર્વ શુદ્ધ ભાવોનો નાથ છે તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. અંકિત એટલે કોતરાઈ જવો. તેનો દિવ્ય મહિમા કેમ કીધો કે પોતે દિવ્ય ગુણધારી દિવ્ય મહિમાવંત છે માટે માટે એને દિવ્ય મહિમા કીધો. દિવ્ય સ્વરૂપ નો મહિમા તે દિવ્ય મહિમા ક્યારે થાય? ઓળખાણ થાય ત્યારે. ઓગે ઓગે એનો મહિમા આવે નહી. અને મહિમા આવે નિર્ણય થાય અને મહિમા આવ્યા વિના રે નહી. મહિમા આવે એને અનુભવ થયા વિના રે નહી. એમ છે. નિર્ણય મહિમા કરીએ તો નિર્ણય થાય કે નિર્ણય કરીએ તો મહિમા આવે? તો નિર્ણય કરો તો મહિમા આવે. એ પેલા મહિમા કરવો કે કરો કેવી રીતે? સાંભળીને ઓગે ઓગે કરે તો એ તો રાગ વૃદ્ધિ થાય. એમાં રાગ નું જોર છે, જ્ઞાન નું જોર નથી. ઓળખાણ માં જ્ઞાન નું જોર છે, ઓળખાણ વગર બધું રાગ નું જોર છે. રાગ તો આત્માનો દુશ્મન છે. એ કઈ આત્માની સાથે મેળ ખાય એવી ચીજ નથી. તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે એ ઉપદેશમાં એમ જ કહેવાય. જેને ઓળખાણ થાય એને આત્માનો દિવ્ય મહિમા પ્રગટે અને એ દિવ્ય મહિમાનો વિષય આત્મા સર્વાધિકપણે હોય. કેવો હોય? એથી કોઈ અધિક જગતમાં હોઈ શકે નહીં. હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે તે નિજ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્યનો આશ્રય કરવાથી અતિન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિની પ્રાપ્તિ થાય છે. નિર્ણયની અંદર હું પણ આવે છે, હું પણ આવતા આલંબનની શરૂઆત થાય છે અને એ આલંબન ઉગ્ર થાય, એટલું ઉગ્ર થાય કે વિકલ્પ છે ઉત્પન્ન થતો બંધ થાય, એને છૂટી ગયો એમ કહેવાય. ત્યારે અતિન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. બધા જ ગુણો ત્યાં પ્રગટ થયા, એમાં આનંદ ગુણ પણ પ્રગટ થઈ ગયો. એટલે આનંદમય આત્માનો અનુભવ અનુભૂતિ અને પ્રાપ્તિ થાય છે. પછી 276 છે એ જ વિષય ચાલુ રહ્યો છે. સાથે સાથે લઈ લઈએ, 10 મિનિટ છે આપણે. હું આત્મા શુદ્ધ છું, અશુદ્ધ છું, બદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે, એવા જીવને તત્વ વિચારના રાગની જે વૃત્તિ ઉઠે છે તે પણ દુઃખદાયક છે અને આકૃતારૂપ છે. જો આત્માના નિર્ણય વખતે વિકલ્પ છે, એ વિકલ્પ પણ દુઃખદાયક છે એમ કેવું છે. આકુળતારૂપ છે, રાગ છે ને, એ વખતે રાગ સહિતની દશામાં નિર્ણય છે. જો શું ફેર પડ્યો અહીંયા, કે જે સ્વરૂપનો નિર્ણય થયો એ રાગ રહિત પર્યાય રહિત છે. પછી તો રાગ રહિત હોય જ ને. શુદ્ધ ઉદ્રેક સામાન્ય છે અને આનંદ આદિ સુખ આદિ ગુણોથી ભરપૂર છે. એક વાત, એ વખતે જે વિકલ્પ ચાલુ છે એની સરખામણી થાય છે સ્વરૂપનો વિકલ્પના સાથે. સ્વરૂપ અને સ્વરૂપનો વિકલ્પ આ બેની સરખામણી કરતા બે એક સરખા નથી એમ કે છે. એક સુખરૂપ નિરાકુરતા રૂપ છે અને એક આકુરતા રૂપ દુઃખમય છે. એટલો બધો ફરક છે. સ્વરૂપ નિર્ણય માં કેવા સ્વરૂપ નો નિર્ણય થયો? લ્યો સ્વરૂપ નિર્ણય થયો તો કેવા સ્વરૂપ નો નિર્ણય થયો? નિરાકુળ આનંદમય સ્વરૂપ નો નિર્ણય થયો. અનંત 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 સુખ અનંત આનંદ પીરો છે એટલો મહિમા આવે છે. મફત નો કઈ મહિમા આવતો નથી. અનંત સુખ ભર્યું છે ને એવા સુખ ગુણ જેવા અનંત ગુણ અનંત સુખ અનંત ગુણો નું નિધાન છે. અમે તે એક સામાન્ય રીતે વિચાર કરીએ તો જેને ગુણ પ્રિય છે એના પર સજ્જનતા છે જે હોય છે. જેને ગુણ પ્રિય છે એને સજ્જનતા સહેજ હોય છે. ગુણ પ્રિયતા નથી એ ગમે તે દુર્જનતા કરી બેસે એનું ઠેકાણું નહીં રહે. કેમ કે એને ગુણ અવગુણ નો વિચાર નથી. હવે ગુણના પ્રેમમાંથી પાત્રતા પ્રગટે છે ત્યારે અનંત ગુણ નું નિધાન જોવે તો એને કેટલો બધો ઉછાળો આવે મહિમાનો. અનંત ગુણ નું નિધાન જોવે તો એના મહિમાનો કેટલો ઉછાળો આવે કે એ ઉછાળો આવીને એને સહાનુભૂતિમાં પરણમી જશે એટલો ઉછાળો આવે. આ તો બધા પડખા લીધા છે. હું શુદ્ધાત્મા છું મૂળ સ્વરૂપે, વર્તમાન પર્યાયમાં અશુદ્ધ છું. બધ છું એટલે અનેક પ્રકારના કર્મોથી બંધાયેલો છું. વ્યવહારે મૂળ સ્વરૂપે મુક્ત છું, બંધાયેલો નથી, અબદ્ધ છું. ત્રિકાળીયની અપેક્ષાએ નિત્ય છું, પરિણામની અપેક્ષાએ અનિત્ય છું. વ્યવહારે અભેદતાની અપેક્ષાએ એક છું અને ગુણભેદ ને પર્યાય ભેદની અપેક્ષાએ અનિત છું. ઇત્યાદિ પ્રકારો વડે આ બધા પ્રયોજનભૂત વિષયો છે એટલે એમ લીધું છે. ઇત્યાદિ પ્રકારો વડે જેમણે પ્રથમ શ્રુત જ્ઞાન વડે, શ્રુત જ્ઞાન એટલે જ્ઞાનીની વાણી વડે, એમ અજ્ઞાનીની વાણી શ્રુત જ્ઞાન નથી. જ્ઞાન થયું એને પછી વાણી નીકળે એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. જેને પ્રથમ શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવી નિજાત્માનો નિર્ણય કર્યો, આ બધા વિચારોથી સરવાળે ચૂકવાનો નિર્ણય કર્યો, જ્ઞાન સ્વભાવી નિજાત્માનો નિર્ણય કર્યો. જ્ઞાન સ્વભાવી નિજાત્મા કહો કે પરમ પારિણામિક ભાવ કહો, નાયક સ્વભાવરૂપ દ્રવ સામાન્ય કહો, એક અર્થ છે. પેલા મતિ જ્ઞાન થાય, પછી શું જ્ઞાન થાય? પેલા કર્મેન્દ્રિય નો સ્પર્શ થાય, મતિ જ્ઞાન ઉપજે હિન્દુ જ્ઞાન માં, પછી વિશેષ વિચાર થાય એટલે સ્મરણ થાય. પેલા મતિ જ્ઞાન ઉપયોગ થાય મતિ પૂર્વક, આમાં શું છે, આજે લીધું એ દ્રવ સ્વરૂપ લીધું છે, એ જ્ઞાની ની વાણી છે દ્રવ સ્વરૂપ લીધું છે એટલે જ્ઞાની ની વાણી નિર્મિત પડે એમ કે છે. અજ્ઞાની ની વાણી સ્વરૂપ નિશ્ચિત નિર્મિત પડે નહી. જ્ઞાની ની વાણી ક્યારે મળે? જ્ઞાની હોય ત્યારે મળે. માટે જ્ઞાની નું હોવા પણ એ સ્વરૂપ નિર્ણય કરવા એક અસાધારણ પ્રસંગ છે. નાની ઓળખાય વાણી થી, જ્ઞાની ઓળખાય વિવિધ વાણી થી, સ્વરૂપ ઓળખાય આમ છે. જ્ઞાની નું હોય તો પછી પતી ગઈ વાત. માટે જે ધરાતલ પર જ્ઞાનીની મોજુદગી છે, જ્ઞાનીની હયાતી છે, એ બહુ મોટી વાત છે. એ બહુ મોટી વાત છે. આ કાળમાં બહુ મોટી વાત છે પછી, કેમ કે આ કાળમાં અનેક જ્ઞાનીઓ થતા નથી. કોઈ કોઈ જ્ઞાની ક્યારેક ક્યારેક થાય એવી પરિસ્થિતિ છે. વર્તમાન ના મહાવીર ને ભૂલીને ભૂતકાળ ના મહાવીર ને શોધવા ક્યાં ભટકો. બહુ કરુણાથી હૃદય રેડ્યું, એમાંથી આ બધું નીકળે છે. એવું છે,
કરુણા કેટલી
ઘણી અનંતી કરુણા. જ્ઞાનીની કરુણા એટલે અનંતી કરુણા છે. શું કે છે, ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુત જ્ઞાન વડે, એટલે કે જ્ઞાનીની વાણી વડે જ્ઞાન સ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો, તો ઉપાદાન ને નિમિત્ત નો મેળ કર્યો. શું ઉપાદાનમાં જ્ઞાનીની વાણી હોય, નિમિત્તમાં ઉપાદાનમાં પોતાનો નિર્ણય કરવાની યોગ્યતા ઉત્કૃષ્ટ મુમુક્ષુતા થઈ હોય એવા જીવને તત્વ વિચારના રાગની જે વૃત્તિ ઉઠે છે તે પણ દુઃખદાયક છે અને આકુલતારૂપ છે. વિકલ્પ ઉઠે એ બધો દુઃખદાયક છે, દુઃખનો અનુભવ કરાવે છે. હું કહેવા માત્ર નથી, દુઃખનો અનુભવ કરાવે છે. તેવા અનેક પ્રકારના શુદ્ધ જ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો એ વિકલ્પને પણ મર્યાદામાં સીમિત કરી નાખે છે, એટલે રસ વધતો નથી. હું આવો છું ને તેવો છું એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો વિકલ્પને પુરુષાર્થ દ્વારા રોકવાનો પ્રયત્ન ચાલે છે એવા જીવની વાત છે. આ તો અનુભવ કેમ થાય એ વાત ચાલે છે ને, કે એવા વિચારને પણ પુરુષાર્થ દ્વારા રોકતો પર તરફ વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો. લ્યો ઠીક ભાષા તો એવી રીતે આવે ને, સહજ ખેંચાય છે. જ્યાં સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું અને સ્વરૂપનો મહિમા થયો ત્યારે ઉપયોગ ખેંચાવા માંડ્યો, એને ખેંચતો એમ કહેવામાં આવે છે. હા, અંદરનું આકર્ષણ વધ્યું, આનંદ ગુણ છે એ મોટું મેગ્નેટ છે, ઉપયોગને ખેંચે છે અંદરમાં. લય પક્ષના આલંબનથી થતો જે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવ રસના ભાન દ્વારા ટાળતો. લય પક્ષના અવલંબનથી હું શુદ્ધ છું કે અશુદ્ધ છું એવો જે રાગનો વિકલ્પ હતો સ્વરૂપ પ્રત્યેનો, તેને પણ આત્માના નિર્વિકલ્પ સ્વભાવ રસના ભાન દ્વારા ટાળતો. એક રૂપ સ્વભાવ છો એમાં વિકલ્પ ઉઠવાની ઉઠાવવાનો અવકાશ કે ગુંજાશ નથી. એ રીતે સ્વભાવ રસના ભાન દ્વારા ટાળતો શુદ્ધ જ્ઞાનને પણ જે આત્મસન્મુખ કરે છે, પોતાના શુદ્ધ જ્ઞાનની પર્યાયને સ્વરૂપની સન્મુખ અભિમુખ કરે છે, દિશા બદલી નાખે છે, નિર્ણય કરશે તે વખતે અત્યંત વિકલ્પ રહિત થઈને અનુભવની વાત લીધી. હવે શું શુદ્ધ જ્ઞાનને પણ જે આત્મસન્મુખ કરે છે તે તે વખતે અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિદ્રષ્ટિ પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત આત્માના પરમાનંદ સ્વરૂપ અમૃત રસને લીધે છે. બહુ સરસ વાત લીધી છે. પરમાનંદ સ્વરૂપ અમૃત રસને વેદે છે આત્મા સ્વરૂપ, શાંત સુધામય અનુભવ છે એમ કેવું છે. અત્યંત વિકલ્પ રહિત થઈને એટલે બુદ્ધિપૂર્વક ના વિકલ્પ ઉત્પન્ન થતા જ નથી. એ જ વખતે પછી બુધારની એ જ સમયે નિજા ચૈતન્ય રસથી પ્રગટ થતું આદિ મધ્ય અંત રહિત, એટલે એમાં પછી આદિ મધ્ય અંતનો પણ વિકલ્પ નથી. એકાકાર આત્માને, કારણ કે આત્માના આદિ મધ્ય અંત ક્યાં છે? અનાદિ અનંત છે અને આદિ મધ્ય અંત હોય નહીં. આદિ મધ્ય અંત રહિત આત્માના પરમાનંદ સ્વરૂપને, પરમ આનંદ સ્વરૂપ એવા આત્માને અમૃત રસ દ્વારા વેદે છે. આનંદ અમૃત નો રસ છે એ પ્રગટ થાય છે અને અનુભવમાં એ લાગી જાય છે. એને સ્વાનુભૂતિ અને સમ્યક દર્શન એવું નામ આપવામાં આવ્યું છે. એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, નવરી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, એને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવું. અત્યંત વિકલ્પ રહિત થઈને એટલે નિર્વિકલ્પ થઈ, હા નિર્વિકલ્પ થવું એટલે અત્યંત વિકલ્પ રહિત થવું એમ કેવું છે. એ અનુભવનું વર્ણન કર્યું છે શાસ્ત્ર.
દેવાદિદેવ શ્રીમંદર ભગવાન નો જય હો પરમ કૃપાળુ શ્રી કાંત.